એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના બે ખૂબ જ, આમ કહીએ તો રસપ્રદ અને ક્યારેક થોડા ગૂંચવણ ભર્યા લાગે એવા ખ્યાલો, રીતિ અને વૃત્તિ, એના પર ઊંડાણથી વાત કરવાના છીએ. આપણી પાસે રીતિ અને વૃત્તિ, કાવ્યબાનીના તત્વો, એ લેખના કેટલાક અંશો છે અને આપણે એના પરથી જ વાત કરીશું.
બરાબર. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે જે પ્રાચીન ભારતીય આલંકારિકો હતા, ખાસ કરીને જેમ કે વામન અને મમ્મટ જેવા મોટા આચાર્યો, એમણે કાવ્યની જે શૈલી છે એની બાની, એની રચના, એને કઈ રીતે જોઈ, કઈ રીતે સમજાવી. આપણે એમના વિચારોમાં થોડી સફર કરીશું અને જોઈશું કે આ બધી વાતો આજે પણ કેટલી કામની છે. ચાલો શરૂ કરીએ આ સફર.
સરસ. તો શરૂઆત કરીએ રીતિથી. આ ખ્યાલ મુખ્યત્વે આચાર્ય વામન સાથે જોડાયેલો છે, ખરું ને? એમણે રીતિને કેવી રીતે સમજાવી છે, એનું શું મહત્વ ગણાવ્યું છે?
હા, વામનનો જે અભિગમ છે એ જુઓ, ખૂબ સ્પષ્ટ છે. સૂત્રાત્મક રીતે કહે છે, વિશિષ્ટા પદરચના રીતિહી. એટલે કે સૌ સરળ શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ પ્રકારની પદરચના, શબ્દોની કોઈ ખાસ ગોઠવણ, બસ એ જ રીતિ.
અચ્છા, પણ પછી તરત મનમાં સવાલ થાય કે આ વિશિષ્ટતા એટલે શું? શેનાથી આવે આ વિશિષ્ટતા? સામાન્ય શબ્દોની ગોઠવણ અને કાવ્યની રીતિ વચ્ચેનો ફરક શું?
બરાબર. અને વામન એનો જવાબ પણ આપે છે. એ કહે છે, વિશેષો ગુણાત્મા. મતલબ કે આ જે વિશિષ્ટતા છે એનો આત્મા, એનું મૂળ એ ગુણ છે. પદરચનામાં જે કાવ્યના ગુણો રહેલા છે ને, એ જ એને ખાસ બનાવે છે, વિશિષ્ટ બનાવે છે.
ઓ, એટલે ગુણ વગરની રચના એ રીતિ નથી એમ?
હા, વામનના મતે તો એમ જ. ગુણ વગર એ ખાલી શબ્દોનો ઢગલો છે, રીતિ નહીં. જેમ શરીરમાં આત્મા હોય એમ રીતિમાં ગુણ.
બરાબર. એટલે વામન માટે ગુણ એ રીતિનો મુખ્ય આધાર છે, અનિવાર્ય તત્વ છે. તો પછી આ ગુણોના આધારે વામને રીતિના કોઈ પ્રકારો ગણાવ્યા છે, કેટલા?
હા, એમણે મુખ્યત્વે ત્રણ રીતિઓ ગણાવી છે, અને એનો આધાર એ છે કે ક્યા ગુણો વધારે છે, ક્યા મુખ્ય છે. પહેલી અને જેને શ્રેષ્ઠ ગણે છે એ વૈદર્ભી રીતિ. વામન એને સમગ્ર ગુણાકે છે, એટલે કે એમાં કાવ્યના જે દસેય ગુણો છે, ઓજસ, પ્રસાદ, માધુર્ય, શ્લેષ, સમતા વગેરે વગેરે, એ બધા હાજર હોય. આ એમના મતે ઉત્તમ શૈલી.
દસેય ગુણો. હા. પછી બીજી છે ગૌડી રીતિ. આમાં મુખ્યત્વે ઓજસ અને કાંતિ ગુણ વધારે હોય. ઓજસ એટલે ખબર છે ને, જોસ્સો, વીરતા, રૌદ્ર ભાવ જગાડે એવી શૈલી, જેમાં જોડાક્ષર, મહાપ્રાણ ધ્વનિ વધુ હોય. અને કાંતિ એટલે કાવ્યની ચમક.
અને ત્રીજી?
છે પાંચાલી રીતિ. આમાં મુખ્યત્વે માધુર્ય અને સૌકુમાર્ય ગુણો હોય. માધુર્ય એટલે મધુરતા, પ્રેમ, કરુણા જગાડતી શૈલી, જેમાં આમ સાંભળવામાં ગમે તેવા અનુનાસિક વર્ણો હોય. અને સૌકુમાર્ય એટલે કોમળતા, કઠોર વર્ણો ઓછા.
આ નામો વૈદર્ભી, ગૌડી, પાંચાલી, આ તો ભારતના જૂના પ્રદેશોના નામ લાગે છે. વિદર્ભ, ગોડ, પાંચાલ. તો શું એનો મતલબ એમ કે એ પ્રદેશોમાં આવી શૈલીઓ વપરાતી હતી, કે પછી આ ખાલી નામ આપ્યા છે? હા, આ મુદ્દો રસપ્રદ છે. બની શકે કે વામનના સમયમાં આ પ્રદેશોમાં આવી ભાષાકીય કે સાહિત્યિક શૈલીઓ વધુ પ્રચલિત હોય. એ રીતે જોઈએ તો આ નામ પાછળ ભૌગોલિક કે ઐતિહાસિક કારણ હોઈ શકે. પણ કાવ્યશાસ્ત્રની રીતે જોઈએ ને, તાત્વિક રીતે, તો આ વર્ગીકરણ થોડું સીમિત લાગે. શું ગુણોના ખાલી આ ત્રણ જ કોમ્બિનેશન શક્ય છે? બીજા ઘણા સંયોજનો હોઈ શકે ને, એ શૈલીઓનું શું?
હા, એ વાત તો સાચી. અને બીજું, પેલી વૈદર્ભી રીતેમાં બધા દસ ગુણો હોય, એમાં તો ઓજસ, જે જુસ્સો બતાવે, અને માધુર્ય, જે મધુરતા બતાવે, જેવા લગભગ વિરોધી ગુણો પણ ભેગા થાય. શું એવું ખરેખર શક્ય છે, એક જ રચનામાં આટલા બધા અને પાછા વિરોધી જેવા ગુણો એક સાથે હોય?
બરાબર પકડ્યું. આ જ વામનની જે રીતિ વ્યવસ્થા છે એની એક મર્યાદા ગણાય છે. વ્યવહારમાં કદાચ આવું પરફેક્ટ મિશ્રણ મળવું મુશ્કેલ હોય. એટલે ગુણોના આધારે એમણે જે આખી વ્યવસ્થા ગોઠવી એ સૈદ્ધાંતિક રીતે કદાચ બરાબર લાગે, પણ પ્રેક્ટિકલ કાવ્ય વિશ્લેષણ વખતે થોડી અધૂરી કે અસંગત લાગી શકે.
વામનની વિચારધારામાં બીજી પણ કોઈ મુશ્કેલીઓ કે પછી આમ અંદર અંદર વિરોધાભાસ જેવું કંઈ છે જેના પર વિદ્વાનોએ ધ્યાન દોર્યું હોય?
હા, એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વનો તાત્વિક વિરોધાભાસ છે. વામન એક બાજુ સૂત્ર આપે છે, રીતિરાત્મા કાવ્યસ્ય,
એટલે કે રીતિ કાવ્યનો આત્મા છે. આ તો બહુ મોટો વિધાન કહેવાય.
હા, બહુ જ મોટું, કારણ કે આત્મા એટલે તો મૂળભૂત સારભૂત તત્વ. પણ પછી બીજી બાજુ જ્યારે એ ગુણોની વ્યાખ્યા આપે છે ત્યારે કહે છે કે ગુણો તો શોભાયાય કરતારો ધર્મ,
શોભા આપનારા ધર્મો,
સુંદરતા આપનારા,
બરાબર. અને અલંકારો એ શોભાને વધારનારા છે. તદ અતિશય હેતવઃ. હવે અહીંયા જ પેલો વિરોધાભાસ આવે છે.
ઓહ, સમજાયું. જો ગુણ ખાલી શોભા આપનારા એટલે કે કંઈક અંશે બાહ્ય કે ગૌણ તત્વ હોય, અને રીતિ તો પછી ગુણોથી જ બને છે, વિશેષો ગુણાત્મા, તો પછી ગુણોથી બનેલી રીતિ કાવ્યનો આત્મા જેવું મૂળભૂત તત્વ કેવી રીતે બની શકે? બિલકુલ, આ જ મુખ્ય તાત્વિક સવાલ છે. જાણે એમ કહેવા જેવું થયું કે ઘરેણાથી બનેલું શરીર એ જ આત્મા છે. જો ગુણ પોતે આત્મા નથી, ખાલી સુંદરતા વધારે છે, તો પછી ગુણોનો સમૂહ જે રીતિ છે એ આત્મા કઈ રીતે હોય?
હા, આ તર્ક તો બરાબર બંધ નથી બેસતો.
એટલે કદાચ રીતિનું સ્થાન ગુણોથી ઊંચું ન હોઈ શકે, અને એને આત્મા કહેવું એ કદાચ થોડી અતિશયોક્તિ લાગે. કદાચ વામન રીતિ દ્વારા કાવ્યની એકંદર જે શૈલીગત અસર છે એના પર ભાર મૂકવા માંગતા હતા, જે ગુણોથી આવે છે. પણ પેલો આત્મા શબ્દ થોડો ભ્રમ પેદા કરે છે.
હા, આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. સારું, તો વામનની આ રીતિ કેન્દ્રિત વિચારધારા પછી મમ્મટ જેવા જે બીજા મોટા આચાર્યો આવ્યા, એમણે આ વિષય પર શું કહ્યું? એમણે વામનની વાત માની લીધી કે કંઈક જુદું કહ્યું?
મમ્મટ, જેમનો કાવર પ્રકાશ ગ્રંથ બહુ જ પ્રખ્યાત છે, એમણે વામનની આ રીતિ વ્યવસ્થાને સીધે સીધી સ્વીકારી નથી. અને રસપ્રદ વાત એ છે કે એમણે રીતિ શબ્દને બદલે વૃત્તિ શબ્દ વાપર્યો છે.
વૃત્તિ રીતિને બદલે?
હા, વૃત્તિ. પણ એમણે પાછી વૃત્તિની કોઈ સ્પષ્ટ અલગથી વ્યાખ્યા નથી આપી, જેવી વામને રીતિની આપી હતી ને એવી.
તો પછી વૃત્તિ શબ્દ વાપર્યો શા માટે? અને જો વ્યાખ્યા નથી તો એનો અર્થ શું સમજવો? કયા સંદર્ભમાં વાપર્યો?
મમ્મટ એમના ગ્રંથમાં વૃત્યનુપ્રાસ નામનો એક શબ્દાલંકાર આવ્યા છે, એની ચર્ચા વખતે વૃત્તિઓનો ઉલ્લેખ કરે છે. અને ત્યાં એ નોંધે પણ છે કે કેટલાક લોકો, એટલે કે વામન અને એમના અનુયાયીઓ, આ વૃત્તિઓને જ વૈદર્ભી, ગૌડી, પાંચાલી જેવી રીતિઓ કહે છે.
અચ્છા, એટલે મમ્મટના મનમાં વૃત્તિ એ લગભગ રીતિ જેવો જ ખ્યાલ છે, કાવ્યની શૈલી કે રચનાને લગતો.
હા, એવું જ લાગે છે. પણ ફેર એ છે કે મમ્મટ એને વામનની જેમ કાવ્યનો આત્મા નથી ગણાવતા, એને અલંકારના એક પ્રકાર એટલે કે અનુપ્રાસ એની સાથે જોડે છે.
આ પણ રસપ્રદ ફેરફાર કહેવાય. તો મમ્મટે વૃત્તિના કેટલા પ્રકાર ગણાવ્યા અને કયા કયા? એમના વર્ગીકરણનો આધાર શું હતો? વામનનો આધાર તો ગુણ હતા.
મમ્મટે પણ વામનની જેમ જ ત્રણ વૃત્તિઓ ગણાવી છે, પણ એના નામ અને આધાર જુદા છે. મમ્મટનો આધાર ગુણ નહીં, પણ ગુણને વ્યક્ત કરનારા વ્યંજક વર્ણો છે.
વ્યંજક વર્ણો એટલે કે એવા અક્ષરો કે ધ્વનિ જે કોઈક ભાવ કે ગુણ સૂચવે.
બરાબર, અમુક ચોક્કસ ગુણોની પ્રતીતિ કરાવતા વર્ણો. આ ત્રણ વૃત્તિઓ છે. ઉપનાગરિકા વૃત્તિ આ માધુર્ય ગુણ વ્યક્ત કરનારા વર્ણોથી બનેલી હોય, જેમ કે જેમાં ટ, ઠ, ડ, ઢ જેવા કઠોર વર્ણો ના હોય, જોડાક્ષરો ઓછા હોય, અનુનાસિક વર્ણો હોય જે સાંભળવામાં મધુર લાગે. પરુષા વૃત્તિ આ ઓજસ ગુણ વ્યક્ત કરનારા વર્ણોથી બનેલી હોય, જેમ કે ટ, ઠ, ડ, ઢ જેવા મૂર્ધન્ય વર્ણો, ઘણા બધા જોડાક્ષરો, ખાસ કરીને રવાળા, પ્ર, ક્ર, વ્ર, દ્વિત્વ પામેલા વર્ણો, ક, ક, તત્, જે જોશો કે કઠોરતાનો ભાવ જગાડે.
કોમલા વૃત્તિ.
અને ત્રીજી કોમલા વૃત્તિ આ બાકીના વર્ણોથી બનેલી હોય, એટલે કે જે સ્પષ્ટ રીતે માધુર્ય, ઉપનાગરિકા કે ઓજસ, પરુષા વ્યક્ત ન કરતા હોય, પણ એક પ્રકારની કોમળતા કે સરળતા સૂચવે.
આ વર્ગીકરણ વામનના ગુણાધારિત વર્ગીકરણ કરતાં વધુ નક્કર, આમ ધ્વનિ પર આધારિત લાગે છે. પણ અહીં ફરી એ જ સવાલ, જો ઉપનાગરિકા માધુર્યવાળા વર્ણોથી બને અને પુરુષા ઓજસવાળા વર્ણોથી, તો આખરે તો વાત ગુણ પર જ આવીને. તો પછી ગુણ અને વૃત્તિ વચ્ચે મૂળભૂત તફાવત શું રહ્યો?
સારો સવાલ છે, અને એનો જવાબ થોડો, જેમ કહ્યું એમ, સૂક્ષ્મ છે. તફાવત મુખ્યત્વે બે બાબતોમાં રહેલો છે. એક તો નિરૂપણનો સંદર્ભ અને બીજો પુનરાવર્તનનો મુદ્દો. વામન ગુણને પદરચનાની એક અંદરની ક્વોલિટી તરીકે જુએ છે. જ્યારે મમ્મટ વૃત્તિની ચર્ચા કરે છે, વૃત્તિનુપ્રાસ અલંકારના ભાગરૂપે. અને અનુપ્રાસ એટલે શું? વર્ણોનું પુનરાવર્તન.
હા, વર્ણનું રિપીટેશન.
બરાબર. તો આના પરથી વિદ્વાનો એવું તારણ કાઢે છે કે ગુણ માટે કદાચ અમુક પ્રકારના વર્ણોની હાજરી પૂરતી છે, ભલે એ રિપીટ ન થાય. પણ વૃત્તિ માટે, ખાસ કરીને અનુપ્રાસના સંદર્ભમાં, એ વ્યંજક વર્ણોનું પુનરાવર્તન થવું, એક પ્રકારની ધ્વનિની ભાત, સાઉન્ડ પેટર્ન રચાવી, એ જરૂરી હોઈ શકે.
ઓકે, એટલે કે ગુણ એ વર્ણનો પોતાનો સ્વભાવ છે, જ્યારે વૃત્તિ એ સ્વભાવની સાથે સાથે એની ગોઠવણ, એનું પુનરાવર્તન, એનાથી બનતો લય, એના પર વધુ ભાર મૂકે છે.
હા, લગભગ એવું જ. વૃત્તિમાં પેલું વર્ણ સંગીત, એ લય, એ વધુ મહત્વનો બની જાય છે, ખાસ કરીને અનુપ્રાસના સંદર્ભમાં. આપણે સ્ત્રોતમાં એક ઉદાહરણ આપ્યું છે ને, ક્લાંત ભ્રાંત. એમાં ત અને ન જેવા માધુર્ય સૂચક વર્ણો છે અને એનું પુનરાવર્તન પણ છે, એટલે એમાં માધુર્ય ગુણ પણ છે અને ઉપનાગરિકા વૃત્તિ પણ ગણી શકાય.
બરાબર.
પણ જો ખાલી ક્લાંત અંગ એવું પદ હોય તો એમાં ત અને નને કારણે માધુર્ય ગુણ તો છે, પણ જો એ વર્ણોનું કોઈ ખાસ પુનરાવર્તન કે લયબદ્ધ ગોઠવણ ન હોય તો એને ઉપનાગરિકા વૃત્તિ કહેવી કે કેમ, એ ચર્ચાનો વિષય બની શકે. જો કે એ માનવું પડે કે આ ભેદ ખૂબ જ પાતળો છે અને આ બાબતે મતભેદ પણ છે જ.
સમજાયું. ખરેખર સૂક્ષ્મ વિશ્લેષણ છે આ તો. સારું, વામન અને મમ્મટ પછી અભિનવ ગુપ્ત જેવા જે બીજા મહાન આચાર્યો થયા, એમણે આ રીતિ અને વૃત્તિના ખ્યાલો પર કંઈ કહ્યું? એમણે આ ભેદ વધુ સ્પષ્ટ કર્યા કે કંઈક નવો જ મત આપ્યો?
હા, અભિનવગુપ્ત, જેઓ ભારતીય દર્શન અને સૌંદર્યશાસ્ત્રના બહુ જ મોટા ચિંતક ગણાય છે, એમણે આ મુદ્દે વધુ સ્પષ્ટ અને કહી શકાય કે ક્રાંતિકારી મત રજૂ કર્યો છે. તેઓ પણ મમ્મટની જેમ વૃત્તિને અનુપ્રાસ સાથે તો જોડે જ છે, પણ વધારે સ્પષ્ટતાથી કહે છે, અનુપ્રાસ જાતયઃ વૃત્ત્યઃ.
એનો અર્થ શું થયો?
એનો અર્થ એ કે વૃત્તિઓ એ અનુપ્રાસ અલંકારની જ જાતિઓ કે પ્રકારો છે, બીજું કંઈ નહીં. તેઓ વૃત્તિને અલંકારથી અલગ ગણતા જ નથી.
શું વાત કરો છો, આ તો વૃત્તિનું અલગ અસ્તિત્વ જ ન રહ્યું. અને રીતિ વિશે શું કહ્યું એમણે?
રીતિ અને વૃત્તિ બંને માટે અભિનવ ગુપ્તે એક બહુ જ મહત્વનું વાક્ય કહ્યું છે, વૃત્તિ રીતયઃ ન ગુણાલંકાર વ્યતિરિક્તાઃ.
આ થોડું સમજાવશો?
એનો સીધો અર્થ છે, વૃત્તિ અને રીતિ એ ગુણ અને અલંકારથી વ્યતિરિક્ત નથી, એટલે કે એનાથી ભિન્ન, જુદા કે અલગ તત્વો નથી, એ ગુણ અને અલંકારના સ્વરૂપમાં જ સમાઈ જાય છે.
ઓ બાપરે, અહીં તો આખી વાત જ બદલાઈ ગઈ. વામન, જેને કાવ્યનો આત્મા કહેતા હતા, રીતિ, અને મમ્મટ, જેને રીતિ જેવી પણ અનુપ્રાસ સાથે જોડાયેલી ગણાવતા હતા, વૃત્તિ, એને અભિનવગુપ્ત ગુણ અને અલંકારથી અલગ જ નથી માનતા.
બરાબર. જાણે રીતિ અને વૃત્તિના અલગ અલગ મકાન તોડીને ગુણ અને અલંકારના મોટા મકાનમાં જ ભેળવી દીધા. અભિનવગુપ્તનો અભિગમ વધુ સંકલિત છે, ઇન્ટિગ્રેટિવ છે. એ કાવ્યના જુદા જુદા તત્વોને અલગ ખાનામાં નથી વેચતા, પણ એમની વચ્ચેનો જે સંબંધ છે, એકબીજા પરની નિર્ભરતા છે, એના પર ભાર મૂકે છે.
અને આ વાત કદાચ વધુ તાર્કિક પણ લાગે, કારણ કે આપણે જાણીએ છીએ કે ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ પણ હંમેશા સ્પષ્ટ નથી હોતો, ખરું ને?
હા, બિલકુલ. ઘણીવાર એક આચાર્ય જેને ગુણ કહે એને બીજો અલંકારમાં ગણાવી દે. દાખલા તરીકે સમતા ગુણ અને અનુપ્રાસ અલંકાર બહુ નજીક છે બંને.
તો અભિનવ ગુપ્તના આ મત પછી આ બધા ખ્યાલો, ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ, એનું સ્થાન ક્યાં નક્કી થાય છે? આ બધા છે શું આખરે?
અભિનવ ગુપ્તના મતને અનુસરીએ તો આ બધા જ ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ મૂળભૂત રીતે કાવ્યની બાણીના તત્વો છે. કાવ્યનું જે શારીરિક સ્વરૂપ છે, શબ્દ અને અર્થ, એને સુંદર બનાવનારા, એની અભિવ્યક્તિને શક્તિશાળી બનાવનારા તત્વો છે. તેઓ કાવ્યનો આત્મા નથી. આત્મા તો અભિનવગુપ્તને બીજા ધ્વનિવાદીઓ માટે ધ્વનિ કે રસ છે, પણ આ ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ એ આત્માની અભિવ્યક્તિને સુંદર, પ્રભાવશાળી અને માણવા જેવી બનાવવામાં મદદ કરનારા સાધનો છે.
જેમ શરીર આત્મા નથી પણ આત્માનું વાહન છે અને એને સજાવી શકાય.
બરાબર. એ જ રીતે કાવ્યનું શબ્દ અર્થરૂપી શરીર એ આત્મા રસધ્વનિ નથી પણ એની અભિવ્યક્તિનું માધ્યમ છે, અને ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે એને શણગારનારા તત્વો છે.
ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી સમજ આપી આપે. આટલી બધી ચર્ચા પછી જો શ્રોતાઓ માટે મુખ્ય બાબતો તારવવી હોય તો શું કહી શકાય? આ ચર્ચાના કી ટેકઅવેઝ શું છે?
ચોક્કસ. મને લાગે છે કે મુખ્ય ત્રણ બાબતો આપણે તારવી શકીએ. પહેલું, રીતિ, જેમ વામને ગુણોના આધારે સમજાવી, અને વૃત્તિ, જેમ મમ્મટે વ્યંજક વર્ણો અને અનુપ્રાસના સંદર્ભે સમજાવી. આ બંને ખ્યાલો શું બતાવે છે? એ બતાવે છે કે આપણા પ્રાચીન આલંકારિકો કાવ્યની શૈલી અને પદરચનાને સમજવા, એનું વિશ્લેષણ કરવા, એને વર્ગીકૃત કરવા કેટલા ઊંડાણપૂર્વક પ્રયાસ કરતા હતા. ભલે એમને વ્યાખ્યાઓ, એમના આધાર ગુણ છે કે વર્ણ છે, અને કાવ્યમાં એમનું સ્થાન આત્મા છે કે શોભા છે કે અલંકારનો ભાગ છે, આ બધું ચર્ચાસ્પદ રહ્યું હોય, પણ આ ચર્ચાઓ પોતે જ આપણા કાવ્યચિંતનની સમૃદ્ધિ દર્શાવે છે.
બરાબર. અને બીજો મુખ્ય મુદ્દો?
બીજો મુદ્દો, આ ચર્ચા એ પણ બતાવે છે કે પ્રાચીન ભારતીય વિચારકો કાવ્યના સૌંદર્ય પાછળના કારણોનું કેટલું બારીકાઈથી, કેટલું સૂક્ષ્મ વિશ્લેષણ કરતા હતા. એ ખાલી ભાવ કે અર્થ પર નહોતા અટકતા, પણ એ ભાવ કે અર્થ કેવી રીતે પેદા થાય છે, શબ્દો કેવા પસંદ કર્યા છે, કોમળ કે કઠોર, ધ્વનિઓનું આયોજન કેવું છે, લય, પુનરાવર્તન, રચનાના આંતરિક ગુણો કેવા છે, માધુર્ય, ઓજ, અલંકારોનો ઉપયોગ કેવો છે, આ બધા પાસાનું ઝીણવટભર્યું વિશ્લેષણ થતું હતું.
અને આ સમજ આપણને આજે પણ કવિતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે.
ચોક્કસ. કવિતાના કસબને, એની ટેકનિકને, એની કારીગરીને સમજવા અને માણવા માટે આ સમજ ખૂબ જરૂરી છે.
અને ત્રીજું અને અંતિમ તારણ?
ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, અભિનવ ગુપ્ત જેવા આચાર્યોના મત પરથી એવું ફલિત થાય છે કે ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ, આ બધી અલગ અલગ સંજ્ઞાઓ વચ્ચેની જે ભેદરેખાઓ છે ને, એ ઘણીવાર બહુ જ પાતળી, ઝાંખી અને ક્યારેક તો કૃત્રિમ પણ લાગે. વ્યવહારમાં કાવ્યનું સૌંદર્ય કોઈ એક જ તત્વને કારણે નથી હોતું, એ તો આ બધા તત્વોની એક સામૂહિક અસર હોય છે, એક હોલિસ્ટિક ઇફેક્ટ. એમના સુમેળભર્યા સંયોજનથી જ કાવ્ય સુંદર બને છે.
એટલે કવિતાની સુંદરતા એના ભાગોમાં નહીં પણ એની સમગ્રતામાં છે.
બિલકુલ. આ બધા તત્વો મળીને કાવ્યને એક અનોખો આસ્વાદ આપે છે.
ખૂબ સરસ સારાંશ. આભાર. આ ચર્ચા ખરેખર રસપ્રદ અને વિચાર પ્રેરક રહી. શ્રોતાઓ આ વિષય પર વધુ વિચારે એ માટે કોઈ અંતિમ વિચાર કે પ્રશ્નો મૂકી શકીએ?
હા, જરૂર. જો આપણે આજે રીતિ અને વૃત્તિના શાસ્ત્રીય ખ્યાલો જોયા, એમની વ્યાખ્યાઓ, એમના સંબંધો, જે મુખ્યત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સંદર્ભમાં વિકસ્યા, હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આ શાસ્ત્રીય ખ્યાલો પેલી વૈદર્ભી, ગૌડી, પાંચાલી રીતિઓ કે ઉપનાગરિકા, પરુષા, કોમલા વૃત્તિઓ, અથવા એમની પાછળ રહેલો જે શૈલી વિશ્લેષણનો મૂળ વિચાર છે, એ આજની આપણી ગુજરાતી કવિતા કે પછી બીજી આધુનિક ભારતીય ભાષાઓની કવિતા છે, એને સમજવા, માણવા કે એનું વિશ્લેષણ કરવા માટે પણ એટલા જ ઉપયોગી છે, એટલા જ પ્રસ્તુત છે?
રસપ્રદ પ્રશ્ન છે.
શું આજના કવિઓ સભાનપણે જાણી જોઈને આવી કોઈ શૈલીઓ કે ધ્વનિ રચનાઓનો ઉપયોગ કરતા હશે, કે પછી સમય બદલાયો, સંસ્કૃતિ બદલાઈ, પશ્ચિમનો પ્રભાવ આવ્યો, તો હવે કાવ્યશૈલીના મૂલ્યાંકન અને વર્ગીકરણ માટે નવા જ માપદંડો આવી ગયા છે, જે આ શાસ્ત્રીય માળખાથી ઘણા અલગ છે? આ પ્રશ્નો પર જો વિચારીએ તો કદાચ આપણને આપણી અત્યારની કવિતાની સમજ અને એના આસ્વાદમાં કંઈક નવી દૃષ્ટિ મળે.
ચોક્કસ. આ પ્રશ્નો સાથે જ આપણે શ્રોતાઓને છોડીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.